મંગલસૂત્રની અંદરમાં પંચ પરમેષ્ઠી એમના ગુણો એમને શા માટે ભજવા જોઈએ, એ બધી વાત કરી. કાર્યક્રમે પરમાત્માની વાણી ગુરુ શિષ્ય પરંપરાથી જળવાઈ રહી હતી. એ ગુરુ શિષ્ય પરંપરા ગુરુ બતાવે અને શિષ્ય ધારણ કરી લે એવી શક્તિ હતી. ત્યારે ક્રમે કરીને એ શક્તિ મંદ પડવા માંડી. ત્યારે એને લેખિત રૂપ આપવામાં આવ્યું. વલ્ભીપુરની અંદરમાં બધા લોકો ભેગા થયા અને ત્યાર પછી ઘણા બધા વર્ષો પછી, મને એક્ઝેક્ટ યાદ નથી રહ્યું, પણ ઘણા બધા વર્ષો પછી એને આગમનું લખાણ ચાલુ થયું. અહીંયા શાસન અને આગમવાણી બે, ત્રીજું એ વચન સમજાવનારા ત્રણ, અને ચોથું જીવની પોતાની ઈચ્છા. આ ચારેય વસ્તુ આ જીન શાસનની અંદરમાં સમાવેશ કરવામાં આવી છે. અત્યારે શાસન કેનું પ્રવર્તે છે? ભગવાન મહાવીરનું. જગત, જીવ અને જગદીશ આ ત્રણને યથાર્થ સમજવા માટે, આ ત્રણેયને જેણે યથાર્થ સમજી લીધા છે, સ્વીકારી લીધા છે, અંતરમાં સ્થિર કરી લીધા છે, એટલું જ નહીં એ ધર્મના સ્થાપક છે, ઉપદેશક પણ છે અને પ્રચારક પણ છે. કારણ કે આ શાસન કેટલો વખત ચાલવાનું છે? આ કાળના છેલ્લા ભાગ સુધી ચાલવાનું છે. કે જ્યારે ઘણી બધી વિષમ પરિસ્થિતિ આગમની અંદરમાં જણાવેલી છે, એવા સંજોગોની અંદરમાં જો એનો પ્રચાર પ્રસાર વિસ્તરણ જો કરવામાં ન આવે, એની કોઈ વ્યવસ્થા જાળવવામાં ન આવે, તો ક્રમે કરીને એ લુપ્ત જ થતું જાય. એટલા માટે એક વ્યવસ્થાની જરૂર પડી છે, એક શાસન વ્યવસ્થાની જરૂર પડી છે. મહાવીરે શા માટે શાસન વ્યવસ્થા, અને શાસન વ્યવસ્થામાં મહાવીરે શું કર્યું? તો એણે ચાર થાંભલા નક્કી કરી દીધા, સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા. એ ચારના ઉપરમાં, એની જવાબદારી ઉપરમાં આ મંડાણ મુકાયા. આ વસ્તુને ચિરંકાળ સુધી, આમ તો ચિરંકાળ એટલે લાંબો સમય, એમ અનંતકાળ નથી થતો, કારણ કે એ જગતનું સ્વરૂપ જ આમ છે. લાંબા સમય સુધી આ વાત પરંપરાએ કયો, ગુરુ શિષ્ય પરંપરાએ કયો, શાસ્ત્રના સાંભળવા કે વાંચવાના આધારે કયો, કે સ્વયં સ્ફૂર્ણાથી કહો, પણ એ બધી જ વસ્તુનો મૂળ આધાર જે છે એ પરમાત્માએ કહેલા તત્વ, એની યથાર્થતા, એનું સાચું સ્વરૂપ, અને એકબીજા સાથે એકબીજા તત્વનો જે સંબંધ છે, એ સંબંધને યથાર્થ રૂપે રજૂ કરવાનું જે કામ છે,
એ મહાપ્રજ્ઞાવંત આચાર્યોએ ગણધરોએ ક્રમે કરીને એનો આનંદગંજી મહારાજમાં છે ને પેલું સૂત્ર છે ને એવું કંઈક 6-7 વસ્તુ લખી છે આગમ પછી શું કહેવાય એને ભાષ્ય ને ટીકા ને સૂત્ર ને એવું બધું ચૂર્ણી ને એક 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 કરી પૂરું કર્યું છે. એ કોણે કર્યું છે? મહાપ્રજ્ઞાવંત આચાર્યો જે છે થઈ ગયા એણે કર્યું છે. એ શાસનની પ્રભાવના છે અને એની પાછળમાં રહેલું હાર્દ બે રીતે સમજાય છે. એક જેણે આ વાત સમજાવી છે એના ઉપરનો અનહદ ઉપકાર વેદાય છે, માટે આ કાર્ય થાય છે. અને બીજું એક અંતરમાં એક કરુણા છે કે ભવિષ્યમાં આવતા જીવોને એક માર્ગ કંડારીને મુકતા જાય, એના કારણે આ શાસનની રચના થઈ છે. શાસનની રચના જેણે કરી છે એને તો પોતે જાણી લીધું છે તત્વ, પણ એની પાછળ આ હાર્દ દેખાય છે. એ જીન શાસનનું સૂત્ર 8 ગાથાની અંદરમાં અહીંયા મૂકવામાં આવ્યું છે. જેનો આધાર લીધો છે એ આધાર આપણે થોડી વાતો થઈ ગઈ છે, જેનો આધાર લીધો છે એ આધાર આપણે એટલા માટે લીધો છે, શરણતા એટલા માટે ગ્રહણ કરી છે કે આપણે હકીકતે દુઃખી છીએ, હકીકતે દુઃખી છીએ. ગમે તેટલી બાહ્ય સામગ્રી હોય, અનુકૂળતાના સાધન હોય, પણ એ બધા પશ્ચાત દુઃખ તે સુખ નહીં, ઇન્વર્ટેડ કોમાની અંદરમાં આવી જાય છે. એ સાચું સુખ નથી, પર આધારિત સુખ છે. એટલે પરાવલંબી બનાવે છે, સ્વાવલંબી બનાવતું નથી. એ ઇન્દ્રિય આધારિત છે એટલે ઇન્દ્રિયાતીત સુખની અંદરમાં જોવાનો કઈ મોકો પણ આપતું નથી. આપે છે બહારની અનુકૂળતામાં કેવા રાચીએ છીએ માચીએ છીએ. જ્યારે રાચીએ છીએ માચીએ છીએ ત્યારે આત્મા યાદ આવે છે, ત્યારે ભગવાન યાદ આવે છે, ત્યારે ધર્મ યાદ આવે છે. કોણ નથી યાદ કરાવતું? શું ભગવાન પ્રત્યે પ્રીતિ નથી? શું ભગવાનના ઉપદેશ પ્રત્યે રાગ નથી? શું સાચું સમજવાની જિજ્ઞાસા નથી? શું દુઃખનો અનુભવ નથી? બધું છે, પણ તન્મયાકાર સ્થિતિ પર પદાર્થમાં છે એટલે ઓલી વસ્તુ ભૂલાઈ જાય છે. જ્યારે આશ્રય લેવામાં આવે છે ત્યારે આપણી ચોટલી ગુરુના હાથમાં હોય છે. ક્યાં ભાઈઓ પાછો આવું ગોઠવાઈ જાય છે. પછી એક ગુરુ પ્રત્યક્ષ હાજર હોય કે ના હોય તો પણ ગોઠવાઈ જાય છે, કારણ આપણે આપણું ચિત્ત એને સોંપ્યું છે. હું મારી જાતને તમને સોંપું છું. કૃપાલુદેવને પેલા નામ ભૂલી ગયો, મણિભાઈ કે કોઈક વ્રજલાલભાઈ કે કોઈકે કીધું, એક પગે લાગ્યા. કૃપાળુદેવ એમ કીધું તમે અમને પગે લાગ્યા, એનો અર્થ એમ છે કે તમે તમારી જાત અમને સોંપી. એવા પગે લાગવાનો અર્થ કાઢ્યો. આશ્રય ભાવ છે, અથવા તો એને ન ખબર હોય તો કહી દીધું કે હવે તો તારે અમે કહીએ બરાબર, એને ખબર ન હોય અર્થ તો અમે તમને કહી છીએ કે આનો અર્થ આમ થાય. બહુ મજા છે આ વાતને તો. આમ જેટલી અંદરમાં એના અર્થ કાઢીએ, જેટલી વાતો વિચારીએ એટલો આનંદ આવે. તો અહીંયા જે આશ્રય લે છે, જેનો આશ્રય લેનારા જીવો એટલે જીન શાસનનો આશ્રય લેનારા જીવો અનંત સંસાર સાગરને તરી જાય છે. સંસાર સાગર અનંત છે, તરવાની ચાવી એક જ છે,
માત્ર સમર્પણ. જેણે સંસાર સાગરને તર્યા છે તેના તરફ સમર્પણ ભાવ. સમર્પણ ભાવમાં આજ્ઞાંકિતપણું સહેજે સમાવેશ પામે છે, એટલે એને જુદો ન પાડીએ તો પણ સમર્પણ ભાવને પકડી લઈએ એટલે કામ થવા માંડે. કદાચ આજ્ઞા પાલનની અંદરમાં ક્ષતિ થાય તો જેને સમર્પણ થયા છીએ એ કરાવડાવી લેશે, એક એ પણ એમાં એક ખૂબી છે. પણ સમર્પણ એનું શોધીએ કે જે યથાર્થ હોય. મેં આના પહેલા કંઈક ક્યારેક કહ્યું છે ખબર નહીં, પણ મને એમ છે કે જેમ અનંત કાળથી સંકિત પ્રાપ્ત થયું નથી એ એક વિટમણા રહી છે, એમ અનંત કાળથી સાચા ગુરુ ઓળખાણ થઈ નથી એનાથી મોટી વિટમણા છે. આશ્રય ગ્રહણ કરવામાં મૂળ ભાવ દુઃખથી નિવૃત્તિ છે. તો અનંત સંસાર અનંત હોય કે ક્ષણિક હોય એનું સ્વરૂપ શું છે? દુઃખ સિવાય કોઈ. કૃપાળુદેવે 500ના પત્રની અંદરમાં સંસાર વિશે મહાભયંકર એવો એક શબ્દ વાપર્યો છે. વિષમ અને ભયંકર સંસારના સ્વરૂપની અમને જાણ થઈ અને તેથી કરીને અમે માર્ગને પકડી લીધો, આવું એમણે લખ્યું 500માં પત્રમાં. આપણે તો દ્રષ્ટિ જ માગવાની છે કે તમે જે દ્રષ્ટિએ સંસારને જોયો એ દ્રષ્ટિ અમને પ્રાપ્ત થાવ. તો સંસાર સાગરને તરી જવાય છે અને તેથી જ જે સર્વજીવોને માટે શરણરૂપ છે, સર્વજીવોને માટે શરણરૂપ છે, પણ સર્વજીવોમાંથી જે શરણ માગે છે એને શરણ મળે છે, સર્વજીવોને મળતું નથી કારણ કે માગતો નથી. માગે એને મળે. માગ્યા વિના માં આપે પીરસે ના પાડે છે આપણું રૂઢિગત વ્યવહાર. પિયરમાં જમણ હોય તો આપે કે નહીં? પિયરમાં જમવા ગયા હોય ને માં પીરસે તો એ તો માગ્યા વગર જઈએ. આશ્રય એ ગતિ છે, સમર્પણ એ સ્થિરતા છે. સમર્પણ એક એવી જગ્યા છે કે પોઈન્ટ ઓફ નો રિટર્ન, ત્યાંથી પાછું વળવાનું હોતું નથી. આશ્રયની અંદરમાં હજી વિકલ્પ છે, સમર્પણમાં વિકલ્પો શાંત છે. બહુ બારીક ભેદ છે કોઈ, એમાં કોઈ એટલો બધો મોટો ભેદ નથી કે આપણે બહુ ચિંતા કરીએ. બહુ મોટો ભેદ નથી, આ તો શબ્દાર્થની રીતે વિચાર કરીએ તો આમ થાય એવું દેખાય છે, એવું મને સમજ સૂજે છે. પણ ત્યાં આશ્રિતનો અર્થ સમર્પણ કરેલો આશ્રિત છે. એ જે વચનામૃતમાં લખાણ છે કે મોક્ષ માર્ગની અંદરમાં જ્ઞાનીની અને જ્ઞાનીના આશ્રિતની પ્રવૃત્તિ છે, ત્યાં જ્ઞાનીનો આશ્રિત મીન્સ એને સમર્પણ થયેલો આશ્રિત હોય એ ભાવ સ્પષ્ટ છે એમ. આશ્રય ભાવ અને સમર્પણ ભાવ બંને એક જ ના એકના જ છે.
કારણ કે સૈદ્ધાંતિક રીતે જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે સદગુરુના દિલની અંદરમાં એવો કોઈ ભાવ આવતો નથી. એટલે ભાવ કરનાર એક જ વ્યક્તિ છે. હા, એટલે આશ્રય ભાવ પણ હું જ કરું છું અને સમર્પણ ભાવ પણ હું જ કરું છું એમ મારું કહેવું છે. આ મારો શિષ્ય છે અથવા ભક્તિનો કરનાર છે માટે મારો છે એવું કદી જોયું નથી. તો ત્યાં આશ્રયની અંદરમાં શરૂઆત છે અને સમર્પણની અંદરમાં પૂર્ણ વિરામ છે, એમ એટલું રાખો અત્યારે. પછી નવું કંઈક સૂચશે તો વાળી વાત કરશું. જો એક નવો ભાવ આવ્યો, આશ્રયની અંદરમાં એક અપેક્ષા છે, સમર્પણમાં અપેક્ષા નથી. સમર્પણની અંદરમાં તમે જેમ કરો એમ. બહુ સરસ, બહુ ફર્સ્ટ ક્લાસ વાત કરી, બહુ મજાની વાત કરી. આશ્રય જ્યારે લેવા જાય છે ત્યારે કોઈ અપેક્ષા છે, સમર્પણની અંદરમાં અપેક્ષા નથી. પેલા તો સકામ ભક્તિ જ હોય છે, પણ નિષ્કામ ભક્તિના આધારે સકામ ભક્તિ જો થાય તો ક્રમે કરીને નિષ્કામ ભક્તિ થાય, નહીં તો ન. કરવા પાછળનો એક ભાવ, ગઈકાલે આપણે આત્મસિદ્ધિ લખવા પાછળનો બેક ઓફ ધ માઇન્ડ એવું એક વાત કરી હતી. ક્રિયા પાછળ તમારો ભાવ શું છે, તમે શું કામ કરો છો, તમારે શું થવું છે, એ બધા ભાવ તમારા મનના અંદરમાં હોય અને તમે ક્રિયા કરો તો એ વિશેષ ફળવાન બને. તો અહીંયા જે જીવોને માટે શરણરૂપ છે એ જીન શાસન ચિરકાળ સમૃદ્ધિમાન રહો. સમૃદ્ધિમાન રહો એટલે પોતે તો સમૃદ્ધિમાન છે, પણ કાર્યક્રમે એમાંથી કાંઈ ઓછું ન થાય એવી એક ભાવના પણ છે. અને બીજું, જે સમૃદ્ધિમાન છે એવી જ સમૃદ્ધિ આપણને પ્રાપ્ત થાય. 18મો મુદ્દો, જીન વાણી રૂપી આ ઔષધ અમૃત સમાન છે, એ વિશેષ સુખની અભિલાષાનું વિરેચન કરે છે, જરા મરણ રૂપી રોગને દૂર કરે છે અને સર્વ દુઃખોનો નાશ કરે છે. જીનેશ્વરની વાણી શું કહે છે? અનંત અનંત ભાવ ભેદથી ભરેલી છે. આ કઈ બધા ભાવ આપણે ઉકેલી શકીએ એવું આપણું ગજું બી નથી, આપણી શક્તિ નથી, આપણા જ્ઞાનનો એવો ક્ષયક્ષમ પણ નથી. પણ એનું પરિણામ એમાં આપ્યું છે, જેવા ભાવથી થાય એવા ભાવથી તમે કરો. અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી ભલી છે. અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે. પછી કેટલા પરિણામ આપે છે? સકલ જગત હિતકારિણી, હારિણી મોહ, તારિણી ભવાબ્દી અને મોક્ષચારિણી. એ તો પછી પ્રમાણી ન્યાય સંગત વાત કરી, એ તો ન્યાય સંગત વાત મૂકી પડશે. પ્રમાણ એટલે ન્યાય માટે થઈને જે આધાર આપવામાં આવે એને પ્રમાણ કહેવામાં. સમયસાર પ્રવચન સારની અંદરમાં પણ આવી જ જાતનું દિગંબર આમનાયની અંદરમાં મહાપુરુષોએ જે જીન વાણીના ગુણો વર્ણવ્યા છે અને પરિણામ દેખાડ્યું છે એવું જ પરિણામ જોગાનું જોગ કયો, એટલી જ સંખ્યાનું પરિણામ જોગાનું જોગ કયો એવું કૃપાળુદેવ બતાવ્યું છે. આવી જીન વાણી છે. જીન વાણીને માતાની ઉપમા પણ આપી છે, જીનવાણી માતા તરીકે ઉપમા આપી છે. જેમ બાળકનો સર્વાંગી વિકાસ, એની સુરક્ષા માતા કરી શકે છે, એવું પિતા કરી શકતા? શું કામ નથી કરી શકતા એ તો પછીની વાત છે. હા, એકલું એકલું વાત કરવાની મનાય છે.
શું તમે કહો છો કે
બરાબર છે. કદાચ ઉપમા આપો બી ના, પણ છતાં આમ અપાયેલી છે, પણ એ બધી ઉપમાઓ અધૂરી જ છે. પણ સંસારની અંદરમાં જે સર્વોત્કૃષ્ટ ઉપમા આપી શકાય એવી ઉપમા આપીને જીવને સમજાવ્યા છે. હા, એટલે પછી ઘણી ઉપમાઓ છે, ઘણી ઉપમાઓ છે એમાંથી. પણ ઉપમા આપવાની જેને તમારા ખબી તે વ્યર્થ આપવાથી નિજમતી મપાઈ નમાની છે. સાગર કેવડો આવડો, બાળક શું કહે આવડો મોટો છે, પછી આવડો છે આવડો નથી. હે, મૂંગા વાચા પામતામાં આવ્યું છે, બે દરિયાનું માપ, બે હાથ પોળા કરીને દરિયાનું માપ આપે છે. એમ મન મહિલાનું રે વહાલા ઉપર એ બીજા કામ કરે ત્યાં ઉપમા આપી છે. પણ એ ઉપમા સાંગોપાંગ શ્રુત જ્ઞાનને લાગુ નથી પડતી એમ કહે છે. એનાથી કઈ ગણી વધારે શ્રુત જ્ઞાનની શક્તિ છે. પણ છતાં બાર જીવોને આપણા જેવાને સમજાવવા માટે કાંઈક તો કેવું પડે ને, એટલે કંઈક કીધું છે. બીજું કંઈક કીધા વિના સમજાય એવું નથી, એટલે કંઈક કેવું પડે છે. એમ પછી તો હારે કહે કે આટલું જ નથી, આથી વધારે છે, પણ તને આટલું કહું છું. કારણ કે આ સંસારની અંદરમાં ઉપમા આપવા માટે આનાથી મોટું કોઈ દ્રષ્ટાંત મળતું નથી, માટે આ દઉં છું એમ કહે છે. બરાબર, જીન વાણી રૂપી ઔષધિ અમૃત સમાન છે, અમૃત સમાન છે. પીએ પછી મૃત્યુ નથી. કદાચ હોય તો બહુ બહુ 15 વાર મરજો બસ, પછી નહીં મરતા, પછી મરવા પણ નથી. અમૃત છે એ શું છે? તત્વની યથાર્થ નિર્ણયરૂપ પ્રતિથી. 254 માં ત્રીજો મુદ્દો, તત્વનો અનિર્ણય એમ લખ્યું છે, પદાર્થનો અનિર્ણય. તત્વની પદાર્થ હજુ આજ નહીં, વાહ ભાઈ સાહેબ, પદાર્થનો અનિર્ણય, પદાર્થનો અનિર્ણય. કૃપાળુદેવે શોભાભાઈને કહ્યું, લખ્યું કે તેથી અમે તમને તમને અને ગોસલિયાને કહ્યું છે કે તમે પદાર્થને સમજો. જે પદાર્થને સમજી લે છે, જે વસ્તુને સમજી લે છે, વસ્તુ પણ નામ છે એનું, જે આત્માને સમજી લે છે, જે તત્વને સમજી લે છે, તેને સંસાર પ્રત્યેથી વિરક્તિ આવે છે, સંસારની અભિલાષાઓનું વિરચન થઈ જાય છે. કારણ કે તત્વ સમજ્યો કે હું અરૂપી એવો આત્મા જો કંઈ ગ્રહણ જ ન કરી શકતો હોઉં તો હું લઉં છું શાના માટે, એવો મૂર્ખ છું. પોતે અંતર્ભાવથી આ વિચારે છે. જેને યથાર્થ સમજ આવે છે તેને વૈરાગ્ય કરવો પડતો નથી, એને થઈ જાય છે. વૈરાગ્ય સેજે ઉત્પન્ન થાય છે. જગત સાવ સોનાનું થાય તો પણ અમારે જોતું જ નથી ભાઈ, જેને જોતું એ રાખો, અમારે નથી જોતું. આવી જેની અંતરના ભાવના પલટો ખાઈ જાય છે એને કોઈ એમ કહે કે પણ થોડુંક આ એક વીટી તો રાખો, અરે એક મંગળસૂત્ર તો રાખો. મેં તો હૃદય રડાવી લોક રાખ્યા હતા રાજી રે, હવે એમ ન બનશે ફોક, બદલી ગઈ બાજી રે. છૂટી ગયા, છૂટી ગયા. બીજો અમૃત સમાનનો બીજો ભાવ, હું અવિનાશી તત્વ મરું જ કઈ રીતે? મારું મૃત્યુ હોય મૃત્યુ હોય તો દેહનું હોય, અને દેહ તો મારો છે નહીં, દેહથી તો હું છૂટો પડી ગયો. વાત બોલવીને સાંભળી બહુ મીઠી લાગે છે, કરવું બહુ અઘરું છે. જેની સતત આની પાછળ જૂરણારૂપ ક્રિયાશક્તિ કામ લાગે, જેની વીર્ય ગતિ અપૂર્વતાથી ઉપડે તેનું કામ છે. પણ સાંભળજો તો ખરા, મજા તો આવે, કલાક તો મજા લઈ લઈ. જે અવિનાશી તત્વ છે કોઈ દિવસે મરે નહીં, હોય તેનો નાશ નહીં, અને નહીં તેહ નહીં હોય, એક સમય તે સૌ સમય અને ભેદ અવસ્થા. ભલે પંદર ભાવ સુધી જુદી જુદી અવસ્થા આવે, જોયા કરીશ. આ બી રોપવાનું છે, ખ્યાલ આવે છે? આ બીને રોપવાનું છે હૃદયમાં, તો એ અમૃત સમાન છે. વિષય સુખની અભિલાષા, વિષય નહીં ઇન્દ્રિયો સાથે સંબંધ છે. અપૂર્વ અવસરમાં લખ્યું, પંચ વિષયમાં રાગ દ્વેષ વિરહિતતા, પંચ પ્રમાદે ન મળે મનનો ક્ષોભજો, દ્રવ્ય ક્ષેત્રને કાળ ભાવ પ્રતિબંધ વણ, વિચરવું ઉદયાધીન પણ. કોઈ વિષય, કારણ કે સુખ અંતરમાં છે, અનાદિકાળથી બહારમાં શોધવાના મથામણ કરી પણ ન મળ્યું, અંતે હું હાર્યો, અંતે હું ભૂલ્યો, આથળ્યો, રજડ્યો, અને અનંત સંસારની વિટંબણા મેં ભોગવી લીધી છે, હવે પાછો વળું છું. ત્યાં આગળમાં આવશે ભવ નિર્વેદની વાત. જન્મ જરા મરણ, જરા નથી લખ્યું, જન્મ મરણ રૂપી રોગને દૂર કરે છે. રોગ શું છે? આત્મસિદ્ધિમાં કયો રોગ કઈ બતાવ્યો? આત્મભ્રાંતિ સમ રોગ. ગા બધું આપી દીધું, રોગની પરખ આપી દીધી, નિદાન કર્યું, અને છેવટે ઔષધ પણ બરાબર આપી દીધું, પરેજી શું પાડવાની એ પણ કહી દીધું, કોણ દવા દે એ પણ કહી દીધું, બધું કહી દીધું. રોગને દૂર કરે છે અને સર્વ દુઃખોનો નાશ કરે છે. અહીંયા રોગનો અર્થ શારીરિક રોગ નથી, રોગનો અર્થ ભવરોગ છે. ભવરોગ છે, શારીરિક રોગ નથી. બીજો રોગ જો કહીએ તો સંકલ્પ વિકલ્પનો રોગ છે, કારણ કે ચંચળતા છે. જ્યાં ચંચળતા છે ત્યાં વિવળતા છે, જ્યાં વિવળતા છે ત્યાં કર્મનો આશ્રવ છે. આત્માની કંઈ પણ ચપળ પરિણતિ થવી તેને શ્રી તીર્થંકર કર્મ કહે છે, એ રોગ છે, એ આત્માનો રોગ છે, એ રોગ આત્માને લાગ્યો છે, એમાંથી નિવૃત્ત કરે છે. 19. અરંતોએ અર્થરૂપે જેનો ઉપદેશ કર્યો અને ગણધર દેવોએ સૂત્ર રૂપે જેની રચના કરી, એ શ્રુત જ્ઞાનના મહાસાગરને હું ભક્તિપૂર્વક મસ્તક નમાવી વંદન કરું છું. 20. અરહંતોના મુખમાંથી નીકળેલા પૂર્વાપર દોષથી રહિત એટલે કે સુસંગત અને શુદ્ધ વચનોને આગમ કહેવામાં આવે છે. આવા આગમો દ્વારા તત્વની સમજ મેળવી શકાય છે. 21મું, જીન વચનના અનુરાગી હોય અને જીન વચન અનુસાર આચરણ પણ કરતા હોય એવા નિર્મળ અને ક્લેશ રહિત ચિત્તવાળા જીવો અલ્પસંસારી બને છે. જીન શાસન તીર્થંકર દેવનું છે, અર્યંત પરમાત્માનું છે. એક વાત મુજબ તો એમણે ઓમકાર ધ્વનિ થી ઉપદેશ આપ્યો એમ પણ છે. એક વાત તત્વની સમજ આપતા ઉપનેવા વિઘ્નેવા અને ધ્રુવેવા એમ પણ કહ્યું છે. અને ત્રીજી વાત, ઠાણંગ સૂત્રોમાં 36,000 કે 32,000 પ્રશ્નો કર્યા છે અને ભગવાન એના જવાબ પણ આપ્યા છે. અને 194મા પત્રમાં જેને સર્વ જગતનું જ્ઞાન થયું છે એવા મહાવીર પરમાત્મા અમને આમ કહેતા હતા એમ સુધર્મા સ્વામી જંબુ સ્વામીને કહે છે, આવી પણ વાત મૂકી છે. અરંતોએ અર્થરૂપે જેનો ઉપદેશ આપ્યો છે આમાં નિશ્ચિતાર્થ કરેલો એવો માર્ગ. કેટલામ પત્ર? શ્રીમદ ભગવત ભગવતોએ નિશ્ચિતાર્થ કરેલો એવો અચિંત્ય ચિંતામણી સ્વરૂપ પરમ હિતકારી પરમ અદ્ભુત સર્વ દુઃખનો નિસંશય આત્યંતિક ક્ષય કરનાર પરમ અમૃત સ્વરૂપ. આ બધી ગાથાઓનું આ કેવું પ્રતિબિંબ પડે છે જુઓ. એ કૃપાળુ દેવ આ સર્વ આગમોને ઘોળીને પી ગયા છે. તો અમૃત સ્વરૂપ એવો સર્વોત્કૃષ્ટ શાશ્વત ધર્મ જયવંત વર્તો, ત્રિકાળ જયવંત વર્તો. તો અહીંયા જે વાત કહી છે તે વાત ભલે શબ્દ રૂપે હોય, કહેણી રૂપે હોય, ભગવાન મહાવીર અમને આમ કહેતા હતા એમ કહેણી રૂપે હોય, પણ એ નિર્મળ ચેતનામાંથી નીકળેલા શબ્દો એમનું એક અતિશયતા પણ એવી છે કે જો ચારેય ગતિના જીવો પોતપોતાની ભાષામાં સમજી શકે એવી અદ્ભુતતા જ્યાં વર્તતી હોય ત્યાં ગણધર દેવો એમના અર્થને ન પકડી શકે છે કે નહીં? આવું મહાત્મ્ય પ્રગટવું જોઈએ આપણને, અદ્ભુત મહાત્મ્ય છે. તમે એક વિચાર કરો કે લલ્લુજી મહારાજે અંબાલાલ ભાઈએ આ બધા જ પત્રોને ભેગા કરી એની અંદરમાં ઘણા બધા લોકોએ મહેનત કરી અને ક્રમબદ્ધ રીતે એક વચનામૃત બનાવ્યું, એ ન બનાવ્યું તો શું થાય? બનાવ્યું એની કિંમત, ન બનાવ્યો તો શું થાય એમ સમજીએ વિચારીએ ત્યારે આની કિંમત થાય, નહીં તો થાય જ નહીં. તો શું કરત આપણે? એ તો બરાબર છે બેન, એ કોઈ વાત નથી, એ વાત નથી. અરે મહાત્મ્ય પ્રગટાવવા માટે આ વાત કરાય છે. કોઈ ગજબ છો તમે, કોઈ વસ્તુને વિરોધ કરવા માટે કરીએ છીએ, તેનું એક મહાત્મ્ય પ્રગટે એટલા માટે વાત મૂકવામાં આવે છે. એ તો થઈ ગયું છે, હવે કોઈ નષ્ટ કરવા માંગે તો થાય એમ નથી. લ્યો હાલો, એમ વાત નથી, વાત એમ છે કે જો ન થયું હોત તો ધ સેમ થિંગ, આ સેમ વસ્તુ ખરેખર ગણધરોએ આગમોની રચના ન કરી હોત તો બરાબર ને? આપણે વિચાર કરીએ કે એનો કેટલો બધો ઉપકાર છે આ જીવ ઉપર, કે અનાદિકાળથી રખડતો એવો આ જીવ એક આધાર વિનાનો થઈ જાય. કેવી રીતે તરત આધાર વિનાનો એક સરસ મજાનું દ્રષ્ટાંત છે કે સમુદ્રની અંદરમાં એક પક્ષી હોય એ ગમે તેટલી પોતાની શક્તિથી કિનારો શોધવા ધારે તો પણ શોધી શકતો નથી, એને એક વહાણનું તૂતક માત્ર આધાર છે. એમ આપણને એકમાત્ર વચનામૃત આધાર છે, અને એ આધાર જેણે આ મહેનત કરી છે એના તરફ આપણો ઉપકાર ભાવ છે. તો એવા અર્થરૂપી જેનો ઉપદેશ કર્યો, ગણધર દેવોએ સૂત્ર રૂપે જેની રચના કરી, 825માં પત્રમાં સૂત્રની વાત કરી છે. મને ખબર છે કે આપણો ટાઈમ થઈ ગયો છે, હવે હું કાલે કરું કે આજે કરું એમ નહીં, પણ પછી કોકને જવું હોય ક્યાંક, 10:30 વાગ્યાનું એપોઇન્ટમેન્ટ હોય તમારે તો એક માત્ર 2 મિનિટ લઉં, વધારે નહીં લઉં, કારણ કે ખરેખર ટાઈમને થોડુંક જાળવીએ આપણે. 825માં પત્રમાં પરમ કૃપાળુ દેવ એમ લખે છે, જીવને તેવો સમાગમ યોગ પ્રાપ્ત થાય એવો વિશેષ પ્રયત્ન કર્તવ્ય છે. કોઈ જ્ઞાની પુરુષનો સમાગમ થાય કે જે જ્ઞાની પુરુષના વચનો અને એની વૃત્તિ ક્રિયાચેષ્ટિત પણ હોય, એવા જ્ઞાનીના વચનો જે તમને એને અંતરના ભાવો એમની ક્રિયા ઉપર દેખાય છે. છેલ્લા 2-3 વખતની અંદરમાં આપણે બધું વિશેષથી 172ના પત્રના આધારે બધી વાત કરી લીધી છે. હે, તેવા યોગના અભાવે સતશ્રુતનો પરિચય અવશ્ય કરીને કરવા યોગ્ય છે. હવે સતશ્રુત કેને કહેવાય એ વાત મૂકે છે. શાંત રસનું જેમાં મુખ્યપણું છે, શાંત રસના હેતુ એ જેનો સમસ્ત ઉપદેશ છે. સર્વ રસ શાંત રસ ગર્ભિત જેમાં વર્ણવ્યા છે એવા શાસ્ત્રોનો પરિચય તે સતશ્રુતનો પરિચય છે. જ્ઞાનીઓએ અરહંત પરમાત્માઓએ જે વાતો અર્થરૂપે નિરૂપણ કરી ઉપદેશ આપ્યો, ગણધરોએ એને શ્રુત રૂપે એટલા બધા ભક્તિભાવ વાળા અને એટલા બધા આજ્ઞાંકિત હતા કે એક શબ્દ પણ આગો પાછો કર્યા વિના સૂત્ર રચે, અને એવી ધારણા શક્તિ પણ ગજબની હતી. એટલે એવી રીતે પોતે લખ્યું છે, પોતાનું ડાપણ ક્યાંય વાપર્યું નથી, અને તેમ છતાં સમયસરની અંતે કુંકુમ સ્વામી એવું લખ્યું બી છે કે મેં જે કંઈ આ લખ્યું છે તે મારી મતિ અનુસાર મેં લખ્યું છે, આમાં કંઈ ક્ષતિ હોય તો તે મારી ભૂલ છે. તો એવા ગણધર દેવોએ સૂત્ર રૂપે જેની રચના કરી એ શ્રુત જ્ઞાનના મહાસાગરને હું ભક્તિપૂર્વક મસ્તક નમાવી વંદન કરું છું. આજે બાબુભાઈ આવ્યા નથી, ગઈકાલે એમ કહ્યું હતું કે એ આખી વાત સાયકોલોજી જ છે, કે મેં તો સાયકોલોજી જ છે એમ. તો દરેક પ્રકૃતિના બધા જ જીવોના મનની અંદરમાં કેવા કેવા નિમિત્તે કેવા કેવા ભાવોની ઉત્પત્તિ થવાની સંભાવનાઓ છે એવું પરમાત્માના જ્ઞાનની અંદરમાં હોવાને કારણે અલગ અલગ રીતે અલગ અલગ પદ્ધતિથી અલગ અલગ આરાધનાની ક્રિયાઓથી જ્ઞાનથી દર્શનથી ચારિત્રથી તપથી વિવિધ રૂપે અને 4-4 અનુયોગ દ્વારા, દ્રવ્યાનુયોગ, ધર્મકથાનો યોગ, ચરણાનો યોગ અને ગણિતાનો યોગ દ્વારા એમ વિવિધ રૂપે આ વાત એટલા માટે કીધી છે કે કોઈ રીતે જો આ જીવ સમજે તો એ પોટેન્શિયલી ડિવાઇન હોવાને કારણે એ કરી શકે એમ છે. માટે આ રીતે જેનો અર્થ વિસ્તાર આપણે એક કાગળ લખીને, ખાલી કાગળ કોકને લખીને, એમાં 3 તો છે કામારી,
કે આમ નહોતું લખવું, આમ લખવાની જરૂર છે, ખાલી કાગળ લખી દો.
જ્યારે અહીંયા આવી જુદી જુદા નય અને નિક્ષેપોને આધારે જેનું વર્ણન, સમગ્ર તત્વની સમજણ, કોઈ પણ નિમિત્તની અંદરમાં ઉત્પન્ન થતા જીવના વિશેષ વિવિધ અને ગમે તેવા પરિણામોની સંભાવનાઓ જેણે પોતાના જ્ઞાનની અંદરમાં જાણી અને પોતે લખ્યું, હજી આનો વિસ્તાર થઈ શક્યો, એવા મહાપુરુષને પરમ વિનય ભાવે અને અતિ પામર દ્રષ્ટિથી આપણે અત્યારે નમસ્કાર કરીએ અને આપણી અત્યારે વાત અહીંયા પૂરી કરીએ. હું ભક્તિપૂર્વક મસ્તક નમાવી વંદન કરું છું. અહીંયા બે વસ્તુ છે, એક તત્વના જાણનાર છે, બીજું તત્વના જાણનારે જે જાણ્યું છે એ ગ્રંથો છે. આ બંનેને ભક્તિપૂર્વક નમસ્કાર કરે છે, એમાં જ આપણું કલ્યાણ છે, એમાં જ આપણી દ્રષ્ટિ ખુલે એમ છે. માટે ભક્તિપૂર્વક નમસ્કાર કરી આગળની વાત હવે આવતીકાલે લઈશું, જે કાલ છે ને શનિવાર.
અનંત સુસંત ચહિ દિન રાત્ર રહે તદ ધ્યાન નહીં, પર શાંતિ અનંત પ્રણમ પદ તે વર તે જય તે પ્રણમ પદ તે વર તે જય તે પરમ.